આવો ખૂબ પ્રેમ અને ભાવ સાથે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશું. શિક્ષાપત્રિ ભાષ્ય શ્લોક નંબર 66, યાદૃશ ગુણયુક્ત તાદૃશ સતુકર્મણી યોજનીય વિચાર્ય નાન્ય થાતુ કદાચન, એ શ્લોક એમનું મરણીય વ્યાખ્યાન પૂજ્ય સ્વામીના કંઠે. જય સ્વામિનારાયણ.
આનંદ મૂર્તિ શ્રી કૃષ્ણ તત એવ સુખોદય તદ્ભિન્ના વિષયા સર્વે દુઃખદા માયિ કત્વતઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણાય નમો નમઃ. અક્ષરધામાધિપતયે નમો નમઃ. પરાત્પરાય સર્વાવતારીણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. સર્વ કારણ કારણ ધ્યેય મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. સદાનંદાયને આનંદ ઘન મૂર્તયે શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. કઠિન તપ કારિણે શ્રી વર્ણિ વેશાય નમો નમઃ. સાધુ સેવકાય શ્રી સર્જુદાસાય નમો નમઃ. બાલરૂપાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. અખંડ હરિરૂપ નિમગ્નાય સદગુરુવર્યાય શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ. સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનય નમો નમઃ. સર્વોપરિ નિષ્ઠાવતે શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. પંડિત પ્રવર શ્રી નિત્યાનંદ મુનય, કવિવર શ્રી બ્રહ્માનંદ સ્વામીને, દાસમૂર્તિ સુખાનંદ સ્વામીને, ત્યાગમૂર્તિ કૃપાનંદ સ્વામીને, સિદ્ધમૂર્તિ શતાનંદ સ્વામીને એવં સ્વરૂપાનંદ સ્વામીને, પરમ સ્નેહી સચ્ચિદાનંદ સ્વામીને, તત્સેવક સિદ્ધાનંદ સ્વામીને, સમાધિ નિષ્ઠ વ્યાપકાનંદ સ્વામીને, વિદ્વદ્વર યોગાનંદ સ્વામીને, બુદ્ધિમતાં વરિષ્ઠ શ્રી ચૈતન્યાનંદ સ્વામીને, વ્યવહાર કુશલ આનંદાનંદ મુને, વચન સિદ્ધ ભાઈ રામદાસ સ્વામીને, વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામીને, પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીને, ધર્મ મૂર્તિ ભારતમાનંદ સ્વામીને ઇત્યાદિ સર્વ નંત સદગુરુભ્યો નમો નમઃ. મમ ગુરુ શ્રી રાધા રમણ સ્વામી ચરણ કમલેભ્યો નમો નમઃ. અક્ષરધામસ્થ સર્વ મુક્તેભ્યો પ્રકટ સાધુ હરિભક્તેભ્યો નમો. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ આયોજિત જલજીણી સમય અંતર્ગત આપણે 5 દિવસ સુધી શ્રી હરિચરિતનામત સાગર કથા એવં પંચદશપુર સમાપ્તિ સમારોહ ભાદરવા સુદ પૂનમે અહીંયા માણવાનો છે, તથા શિક્ષાપત્રી ભાષ્યની કથા પણ આપણે સાંભળવાની છે બપોર પછી રોજે 5 થી 7. પરંતુ આજે જલજીરણી સમયો હોવાથી અત્યારે આપણે એકાદ શ્લોકની કથા સાંભળવાનો પ્રયાસ કરશું, બાકીની બપોર પછી 5 થી 7 સાંભળશું. આજે વિક્રમ સંવત 2070 ભાદરવા સુદ એકાદશી, તારીખ 5 સપ્ટેમ્બર 2014 ને શુક્રવાર છે. સાગર કથામાં શિક્ષાપત્રી વિશે થોડુંક લખ્યું છે, એ મારે અને તમારે સમજવા જેવું છે. આધારાનંદ સ્વામી એવું લખ્યું કે આ કળિયુગમાં શ્રી હરિએ શિક્ષાપત્રી લખી આપી, અતિ સરસ સુશોભિત શિક્ષાપત્રી લખી આપી. એમાં ગૃહિત્યાગીના સામાન્ય અને વિશેષ ધર્મ લખ્યા, સદવા વિધવાના ધર્મ લખ્યા, આચાર્ય અને આચાર્ય પત્નીઓના ધર્મ લખ્યા, બ્રહ્મચારીઓના લખ્યા. એક દ્રષ્ટાંત આપે છે, જેમ દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ બને, અને માખણમાંથી ઘી બને, પછી ઘીમાંથી કાંઈ ન બને, લાડવા બને. દૂધમાં મેળવણ નાખો એટલે દહીં બને, દહીંને મથો એટલે માખણ બને, માખણને તાવો એટલે ઘી બને. વેદોમાં જે ધર્મ છે તે દૂધ રૂપે છે. તો વેદોમાંથી ધર્મનું મેળવણ નાખ્યું અને એમાંથી સ્મૃતિઓમાં ધર્મ દહીં રૂપે સ્થાપ્યો, સ્મૃતિઓમાં ધર્મ દહીં રૂપે આવ્યો. પછી વ્યાસમુનિએ ઘણા ખંતથી સ્મૃતિઓનું મંથન કર્યું, મથ્યું, વલણો કર્યો અને એમાંથી પુરાણો રૂપી માખણ કાઢ્યું. આધારાનંદ સ્વામી એમ કે છે, પછી શ્રીહરિએ તે પુરાણોને બરાબર મથ્યા અને તેના સારભૂત અદભૂત શિક્ષાપતિ રૂપ ઘી તૈયાર કર્યું. અને એ આ મારી નજર સામે દેખાય છે જે હરિમંડપ, એમાં મહારાજે આ વલોણું કર્યું તો અને આપણા હારું શિક્ષાપત્રી રૂપી ઘી તૈયાર કર્યું. હવે કલ્યાણ રૂપી લાડવા આપણે દાબવાના છે. મોટા ભાગ જાગી ગયા. 212 શ્લોકની આ નાની એવી શિક્ષાપત્રી સર્વે શાસ્ત્રના સારરૂપ છે, અતિ કિંમતી છે, જીવન જીવવાની જડીબુટ્ટી છે, જીવન જીવવાની અદ્ભુત કળા છે. અને એટલે તો આ શિક્ષાપત્રી વિલાયત સુધી ગઈ છે એવું સ્વામીએ લખ્યું. આધારાનંદ સ્વામીએ લખ્યું કે વિલાયત સુધી આ શિક્ષાપત્રી ગઈ. સારી વસ્તુ હોય એનો પ્રચાર એની મેળે મેળે થાય. કોઈ વિદ્વાન કવિ હોય એ સારા કોઈ પદની રચના કરે તો લોકો એની મેળે મેળે એકબીજા પાસેથી શીખી લે, લખી લે અને ગાયા કરે, પ્રચાર એની મેળે થયા કરે. બાકી ગમે એવું પુસ્તક કે કાવ્ય કે કંઈક લખ્યું હોય, પરાણે પરાણે દિવન ગાવાનું કયો તોય કોઈ ગાય નહીં. નાસ્તો કરવા માટે એ બધા કાગળિયા કામ લાગે પસ્તી તરીકે. વાલા ભક્તો, આવી શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આ વડતાલમાં રહીને આપણને આપી છે. વડતાલની ભૂમિને, સર્વાવતારી શ્રી હરિજી મહારાજને અને એની વાણી રૂપ શિક્ષાપત્રીને કોટી કોટી વંદન આ જલજીણીના સમયે. એક વાતની આપને યાદી આપું. આ જે શિક્ષાપત્રી ભાષ્યની કથા અત્યારે હું કરી રહ્યો છું, 66માં શ્લોકે આવ્યો. સૌ પ્રથમ આ શિક્ષાપત્રીની કથા મેં વડતાલમાં આરંભ કરેલી એકડે એકથી, અને એ ચાલુ કથા હતી અને કચ્છનો ધરતીકંપ થયો હતો. વર્ષ 13-14 થઈ ગયા. 2001ની વાત છે. ત્યારે શિક્ષાપત્રી શતામૃત મહોત્સવ વડતાલમાં ઉજવેલો અને એ નિમિત્તે વક્તા તરીકે શિક્ષાપત્રી ભાષ્યની કથા મેં કરેલી. એ દિવસે અહીંયા સિંહાસન રાખીને આમ મોઢે કરી દીધું. આ વખતે દિશા બદલીને આ મોઢે કરી. એ વખતે કથા પહેલા શ્લોકથી 24 શ્લોક સુધી થઈ હતી અને ત્યાર પછી ગઈ સ્વામિનારાયણ સત્સંગ શિબિર કુંડળધામમાં 25મા શ્લોકથી આ શિક્ષાપત્રીને આગળ ઉપાડી અને રવિ સભાઓમાં પછી એમનામ ચાલુ રાખતા 66મા શ્લોકે આ કથા આવી. ત્યારે ફરીવાર પાછી આ વડતાલ ધામને આંગણે શિક્ષાપત્રીની કથા હરિચરિતામત સાગરની સાથે સાથે બપોર પછી ગોઠવાણી. વાલા ભક્તો, એમાંય વડતાલ જેવું ધામ અને આઈ લખેલી શિક્ષાપત્રી અને 66મો શ્લોક બરાબર આજ જલજીલની એકાદશીને દિવસે વડતાલ પવિત્રાનંદ સ્વામીના મંડપમાં આપણે સાંભળવાનો ચરસવાનો રહ્યો. આ શ્લોક છે વ્યક્તિ નિમણૂક વિવેકનો. વ્યક્તિ નિમણૂક વિવેકનો એક વાત ધ્યાનથી સાંભળો કે દુનિયામાં અનેકવિધ કાર્યો ચાલે છે. મોટી મોટી કંપનીઓ ચાલે છે, આખા આખા દેશ ચાલે છે, આખા આખા સંપ્રદાય ચાલે છે, નાના મોટા કેટલાક સંસ્થાઓ અને બીજા આયોજનો અને પ્રોજેક્ટો ચાલે છે. એ બધામાં એક માણસ મુખ્ય હોય છે, બીજા એને અડખે પડખે ઘણાક હોય છે, બધા મળીને નિર્ણય લે, અથવા તો એક માણસ સંપૂર્ણ વિચારીને બીજાની સલાહ લઈને નિર્ણય લે, અને એ મોટા મોટા કાર્યો ચાલતા હોય, એમાં કેટલાક પ્રકારનું કામ હોય, એમાં માણસોને નિમવામાં આવતા હોય છે કે તમે આ કામ કરો, તમે આ કામ કરો, તમે આ કામ કરો. કાર્યની વહેંચણી કહેવાય. પણ ખરેખર સમજવા જેવી વાત એ છે કે ઘણા માણસો પોતાના વિશાળ કાર્યને સારી રીતે સાંગોપાંગ સફળ કરે છે, તો ઘણાથી કાર્ય સફળ નથી થતું, નિષ્ફળ જાય છે. ભૂલ એ છે કે એને માણસોની નિમણૂક કરતા આવડ્યું નહીં. આ શ્લોક વ્યવહારનો શ્લોક છે. તે વ્યવહાર પછી સંસારનો હોય કે સત્સંગનો હોય, આપણે સંસારે ચલાવવાનો છે અને સત્સંગે ચલાવવાનો છે, માટે કયા કામમાં કયા માણસને નિમવો જોઈએ એની વિગત પૂરેપૂરી સમજીએ નહીં તો સંસારમાં અટવાઈએ અને સત્સંગમાં અટવાઈ જાય. ઘણા માણસો એવા હોય છે. એક બહુ સારા હરિભગત છે, બહુ સુખી છે, કરોડોપતિ, કેટલી જગ્યાએ એના કામ ચાલતા હોય. તમે જ્યારે જુઓ ત્યારે એ માણસ એના બંગલાની મોર ગાર્ડન છે, એમાં ગીંડોળો છે, ફરતે ખુડશ્યું, એ ત્યાં બેઠા હોય, કાંઈક વાંચતા હોય, કોઈ માણસ આવે એની હારે વાતચીત કરે, ચા પાણી કરે, બેહે. આપણને એના જીવનમાં જરાય દોડધામ ન દેખાય, અકળામણ ન દેખાય, હાવ શાંતિ અનુભવાય. આપણને એમ લાગે કે આ માણસ હાવ નવરા છે, આખો દી બેહી રહે છે, આ કાંઈ કામ કરતા નથી. અને જુઓ તમે તો એના હાથ નીચે, એની નિશ્રામાં, એની જવાબદારીમાં ક્યાં ક્યાં કેટલા કેટલા કરોડો રૂપિયાના કામ હાલતા હોય, અને એ માણસ આવ નવરા હોય. પછી એકવાર મેં એને પૂછ્યું, મેં કહ્યું તમે આટલા બધા સુખી માણસ, આટલા બધા તમારા બાંધકામો હાલે, જમીનોની લેતી દેતી હાલે, દેશ વિદેશમાં તમારી ખરીદી, મકાનો, આ તે, જમીનો, અને તમે તો હાવ અહીં જ્યારે જોઈએ ત્યારે આમ બેઠા જુઓ, આનું રહસ્ય હું? બાકી તો નાનું એવું કોઈ કામ સંભાળે તો હવારથી હાન ધોળી ધોળીને 50 કિલોમીટર તો હાલી નાખે તોય પાછું કામ બગડે. અને તમે તો હાવ બેસી રહ્યો છો. એણે એક નાનો એવો જવાબ મને આપેલો. મને કે સ્વામી એમાં કાંઈ મોટી વાત નથી. અરે મેં કીધું હું મોટી વાત નથી. મને કે એક જ કળા માણસમાં હોય ને તો એ શાંતિથી બેસી રહે તો એ બધું જ ચાલે. મેં કઈ કળા? ત્યારે મને કે શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે ને 66માં શ્લોકમાં કે જે માણસ જેવા કાર્યમાં યોગ્ય હોય તેને ઓળખીને તેવા કાર્યમાં પ્રેરવો. મને કે એક જ આજ્ઞાનું રહસ્ય એ છે કે હું શાંતિથી હિંડોળે હિંચકું છું અને કરોડો રૂપિયાની મારી બધી સંપત્તિને, વ્યવહારને, વહીવટ આરામથી ચાલે છે. મને બીજી ખબર પડે ન પડે, પણ કે સ્વામી મને માણા ઓળખતા આવડે છે કે આ માણસને આપણામાં રખાય ને આને ન રખાય, અને આ માણસને રાખીને આને અહીંયા જ રખાય ને આ કામ જ સોંપાય, અને આને આટલો પગાર દેવો જ જોઈએ અને આ રીતે આને સાચવવો જ જોઈએ. આટલી મને ખબર પડે. બસ મને માણાની નિમણૂક કરતા આવડે છે એટલે મારા ધંધામાં મારે ક્યાંય મુશ્કેલી આવતી નથી અને મારે જાતે ક્યાંય દોડધામ કરવી પડતી નથી. હું ઈંડોળે હિંસકું બધું હાલે. આ કાંઈ નાની એવી વાત નથી. ખ્યાલ આવ્યો તમને? આ નાની એવી વાત નથી. હરિભગત નું નામ દઉં તો એ છે ભાવનગરના બટુકભાઈ કળથિયા. બહુ સુખી માણસ, ઘણી વખત આપણે એને ઘરે પધરામણી ગયેલા છે. ઘણા સંત એવા હોય છે, એને કેટલી સંસ્થાઓ ચાલતી હોય, કેટલાય શિષ્યો, પણ એ તમે જ્યારે જુઓ ત્યારે શાંતિથી માળા ફેરવતા હોય, કંઈક વાંચતા હોય, કંઈક પાઠ કરતા હોય, કંઈક બેઠા હોય, એનામાં તમને કાંઈ આમ ઊંચો જીવ કે અકળામણીને ધડધડને માથાકૂટને કાંઈ નહીં, આ બેઠા હોય. આપણને એમ થાય કે આ બધું કેમનું હાલતું છે, પણ હારા માણાને ઓળખી એની ત્યાં નિમણૂક કરી દીધી હોય પછી એને કોઈ ઉજાગરો ન હોય. બસ આ જે કળા છે, યોગ્ય માણસને એને અનુરૂપ કામમાં નિમી દેવો, પછી તમે તમારે હોઈ રહ્યો ને, કેમ સારા ડ્રાઈવરને રાખી અને એને ગાડી હોંપીને આપણે એને ડ્રાઈવર બનાવીને પછી ગાડીમાં હોઈ જઈએ તોય મુંબઈ નથી પૂકી જતા, બરાબર છે? પણ હવે જેવો તેવો શીખવ લાવ્યા હોય ને એમાંય પાછો વાંઢો હોય અને એમાંય નાની ઉંમર હોય, આ સકલાઈનો પાર ન હોય ને એને ડ્રાઈવર રાખ્યો હોય, પછી શાંતિથી ઊંઘી શકીએ ખરા? ઘડીક થાય ને એમ કે એ ભાઈ ધીમું વાગજીએ, ત્યાં કે સ્વામી તમારે મારે ક્યાં કોઈ રાંડે એમ છે, અરે તારી જાતના ધીમી આ પાછો ઉપદેશ દે, સમજ્યા? માટે કયા માણસને કયું કામ હોપવું, એટલી જો વાત આવડી જાય તો બેડો પાર. એ છે શિક્ષાપત્રીનો 66મો શ્લોક. યાદૃશેર યો ગુણેર યુક્તસ તાદૃશે સતુ કર્મણિ યોજનીયો વિચાર્યેવ માન્યથા તું કદાચન. વાલા ભક્તો, આ શ્લોકમાં બે આજ્ઞા છે, આમ એક જેવું છે પણ હું બે કહીશ. જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. આ વજન છે, વિચારીને જ, વગર વિચારે ગમે તેને ગમે તે કામ હોંપી ન દેવું, વિચારીને જ પ્રેરવો. આ એક આજ્ઞા. પછી બીજી, જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અહીંયા ક્યારેય શબ્દ ઉપર વજન છે, કદાચન, ક્યારેય ન પ્રેરવો. ન પ્રેરવો એટલે ન જ પ્રેરવો, એને કામ ન દેવું, ન હોપવું એટલે ન જ હોપવું, પછી એમાં કોઈ બાંધછોડ નહીં. અને કોઈને પણ જ્યારે નિમ્મો હોય ત્યારે વગર વિચારે ક્યારેય ઉતાવળ કરીને કોઈને કોઈ કામ ક્યારેય હોંપી દેવું નહીં, વિચારીને જ. અરે ભાઈ, કલાક થાય વિચારતા, બે કલાક થાય, બે દી થાય, 6 મહિના વિચારવું પડે, 6 મહિને વિચારવું પછી એને હોંપવું બધું, ઉતાવળ ન કરાય. જો ઉતાવળ કરીને તમે હોંપી દેવો ને તો પછી તમારે બધી ઉતાવળ બહુ થાય, બધું હંકેલવા ને આચવવા ને હમું રાખવા, એની જ ઉપાય દીવ આવે, સમજાણું? ઉતાવળ નહીં હારી. ન કહેવા જેવી વાત છતાં એક કહી દઉં, એક સંપ્રદાયના સંતમાં મંડળમાં થોડા ઘણા વિભાગ પડી ગયા. પછી એમના એક મંડળના સંતને કોઈએ પૂછ્યું કે તમારું મંડળ તો એટલું બધું મોટું નથી, તો પણ આમ વિભાગ ટુકડા કેમ થઈ ગયા? ત્યારે એને જવાબ એટલો જ આપ્યો હતો કે પાત્રતા જોયા વિના, વગર વિચારે વધારે પડતી મોટેપણને સત્તા આપી દીધી ને, મોબાઈલો આપી દીધા, એનું આ પરિણામ આવ્યું. કે નિમણૂકમાં ફેર પડી ગયો, તૂટી ગયું બધું. આ શ્લોક તો એટલો બધો કામનો શ્લોક છે કે એની કોઈ સીમા નહીં. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષામાં આ શ્લોકને આ રીતે પદ્યમાં હિન્દીમાં લખ્યો છે. અરુજો મનુષ્ય જૈસો ગુણવાના,
અરુજો મનુષ્ય જૈસો ગુણવાના,
તિનકો ત્યું હિ વિચારી સુજાના,
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 તૈસે હિ કારજ મેં તબ તે હા,
તૈસે હિ કારજ મેં તબ તે હા,
પ્રેરણો યથા યોગ્ય ત્યું એ હા,
પ્રેરણો યથા યોગ્ય ત્યું એ હા,
જિન કારજ મેં યોગ્ય ન જાહી,
જિન કારજ મેં
યોગ્ય ન જેહી, તિન મેં કબ હુન પ્રેરણા તે હી,
તિન મેં કબ હુન પ્રેરણા તે હી,
ન પ્રેરણા તે હી,
ન પ્રેરણા તે
હી. એની જ વાત છે. સતાનંદ સ્વામી આ શ્લોક ની વ્યાખ્યા આ રીતે કરી. યહ મનુષ્ય યાદૃશ્ય હી યાદૃગ્ભિ ગુણેહી ધાર્મિકત્વાદિભિ યુક્ત વિશિષ્ટ સ્યાત સતુ તાદૃશે તદ ગુણાનુસારેણ્યેવ કર્મણી વિચાર્ય તદ ગુણ નિશ્ચયમ કૃત્વા યોજનીય, અન્યથા ઉક્ત વ્યપરીત્યેતુ કદાચન ક્વાપિન યોજનીય. જે માણસ જેવા ગુણે કરીને યુક્ત કહેતા ધર્મ જ્ઞાન વૈરાગ વગેરે વગેરે એનાથી યુક્ત હોય, અર્થાત જેમાં એવા ગુણો હોય છેક નથી એ જોવું, અને જેમાં જે કાર્ય કરવાની કુશળતા હોય તો તેને તેવા ગુણો અને કાર્યોને વિચારીને તેને વિશે જ પ્રેરવો, તેનાથી ઉલટું હોય તો ન જ પ્રેરવો. ભૂલે એ ધંધો ન કરવો. કાર્ય રાજસત્તાનું હોય, ધર્મસત્તાનું હોય, ઘર ઘરનું હોય, પરંતુ જે વ્યક્તિ જેને યોગ્ય હોય તેને તે સોંપવામાં આવે તો સૌ સુખેથી રહી શકે, આરામથી જીવી શકે. આ જ વાત ગોપાલ સ્વામીએ થોડી આપણને સમજાય એ રીતે આપણા ઘરની કરી. ગોપાલ સ્વામી કે મોટા સ્થાનકને વિશે રહેતા હોય તેને તો જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ, કારણ કે સદગુરુ ગોપાલ સ્વામીને બે દેશના મધ્યસ્થી બનાવેલા. બે દેશનો કોઈ અણઉકેલો પ્રશ્ન હોય તો ગોપાલ સ્વામીએ ઉકેલવો પડે એવી મહારાજે એમને આજ્ઞાને ભલામણ કરેલી. સ્વામીને આ બધા વ્યવહારની ખૂબ ખબર અને પોતે યોગી હતા, આધ્યાત્મિક ઊંચાઈનું તો કોઈ માપ નહોતું, પરંતુ વ્યવહારની એમની જબ્બર કુશળતાને જાણીને જ મહારાજે બંને આચાર્યના કાંડા એના હાથમાં હોપેલા અને બધાયનું ધ્યાન રાખવાની ભલામણ મહારાજે કરેલી. એ ગોપાલ સ્વામી એમ કહે છે કે મોટા સ્થાનકને વિશે રહેતા હોય, સમજ્યા, ધાંગધ્રામાં કે કુંડળમાં રહેતા હોય એને આ ભલામણ નથી, વડતાલ ધામમાં રહેતા હોય, અમદાવાદ ધામમાં રહેતા હોય, ગઢપુર ધામમાં રહેતા હોય એને કહેવાય મોટા સ્થાનક, એમને આ ભલામણ છે ખાસ. શું? તો કે એમણે જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ. જ્ઞાનાંશની વાર્તા કેમ? જે કોઈ કોઠાર જોગ હોય ને કોઈક તો ભંડાર જોગ હોય ને કોઈક તો મંદિરમાં પૂજા કરવાને વિશે મૂકવાને યોગ્ય હોય, પૂજારી કર્યા જેવા ટોકરી વગાડે હાંજ સવાર, એવા અનેક પ્રકારના મનુષ્ય આવા મોટા સ્થાનમાં હોય, તે સર્વને ઓળખીને જેને જ્યાં જેમ ઘટે ત્યાં તેને તેમ પ્રવર્તાવું જોઈએ, એની ત્યાં ત્યાં નિમણૂક કરવી જોઈએ, કોઈને પૂજારી બનાવી દો, કોઈને કોઠારી બનાવી દો, કોઈને ભંડારી બનાવી દો, કોઈને આ, કોઈને તે, કોઈને ઓલું, કોઈને પેલું, એમ બધાને નિમવા જોઈએ. આ રીતે કાર્ય બધું સોંપવું જોઈએ અને આ રીતે ચલાવવું જોઈએ. અને કોઈક તો બેઠાડું હોય, બેઠ બેઠા વાતચીતે કરીને સમાસ કરે એવા હોય, એને દોડી દોડીને કામ કરવું, ફલાણું મને આપો ને મારે ભંડારી થવું, કોઠારી થવું, એ બધો આગ્રહ ન હોય. શાંતિ બેહે, કોક આવે તો આવકારો આપે, વાતો કરે. સ્વામી કે એ પણ જાણવું જોઈએ. માટે જ્ઞાનનું કામ તો બહુ પડે છે, બહુ પડે છે, જ્ઞાનનું કામ તો બહુ પડે છે. એટલે અહીંયા આધ્યાત્મિક જ્ઞાનની વાત નથી કરતા હો, જીવ ઈશ્વરને માયાને બરાબર જાણવાની વાત નથી. અહીંયા અહીંયા કેમ જીવવું એની વાત છે. હખે કેમ રોટલા ખાવા અને આખી રાતમાં ઊંઘમાં કોઈ વિક્ષેપ ન કરે એ રીતે જીવવું એ વાત છે. શાંતિ તો હોવા તો પામીએ. જ્ઞાનનું તો બહુ કામ પડે છે, બધી ખબર પડે એનાથી જ સારો વ્યવહાર થાય. ખબર ન પડે એ બાફે બહુ. બોલો, એવા ઊંધા ઊંધા નિર્ણય લે. બીજા બધા કહેલે આમ ન હોય, આમ ન હોય, પણ એ સાંભળે જ નહીં. ચૂંટણી પ્રચારમાં કાંઈક બાઇપું, પછી કોર્ટ કે ભાઈ તમે આટલો દંડ ભરી દો તો કે ન ભરું. હવે આવા દાંડા ઢાલતા છે, પછી ઠામુકા ફેંકાઈ જાય એની એ ખબર પડે નહીં. અને જે માણસ વિચારીને જ બધા નિર્ણય લે, વિચારીને જ જ્યાં જેને ઘટતો હોય ત્યાં તેને મૂકતા હોય, તો એ ધીમે 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 ઠેઠ દિલ્હી સુધી પહોંચે છે. આપણે જાણીએ છીએ, આપણા પીએમ નરેન્દ્રભાઈ કહે છે હું તો ચા વાળો, પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. કારણ કે આ શ્લોકની એને પૂરેપૂરી ખબર પડે કોને ક્યાં રખાય ને કોને ક્યાં મુકાય, એનું જ્ઞાન પરફેક્ટ એની પાસે, એમાં ભૂલ પડે જ નહીં. તરત ઓળખી જાય કે આને હવે નજીક લઈ લેવા જોઈએ, કે આને હવે સહેજ એકર કરી દેવા જોઈએ, આને આ ખાતું હોંપી જ દેવું જોઈએ અત્યારે, અને આના હાથમાંથી આ ખાતું લઈ જ લેવું પડે. એમાં એ કાંઈ છોડ બાંધ કરે જ નહીં. એ આ શ્લોકનો પ્રતાપ. સ્વામી કે બહુ જરૂર પડે આવું બધું જ્ઞાન જાણવાની, જાણવું જ જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે માની હોય તેને માન આપીને જીતવો. બોલો, આ એક જ્ઞાનની કળા છે. ગરવી હોય એની આગળ દીન થઈને જીતવો, તરત કામ પતી જાય. લોભી હોય તેને કંઈક પદાર્થ આપીને જીતવો, ને ગરીબ હોય તેને દબાવીને જીતવો, એમ કેટલી જ્ઞાન કળા શીખવી. આ વાત વિદુર નીતિમાં પણ છે. થોડીક એક વાતની સ્પષ્ટતા કરું છું, બધા ધ્યાનથી સાંભળજો. અને જો આ વાત સાંભળીને કાંઈક અંતરમાં લાઇટ થતી હોય તો જીવનને થોડો ખરખો ઢાંચો આપજો, ઓછી ગૂંચવણો આવશે. શાંતિથી તમે અને તમારા લાગતા વળગતા બધા જીવી શકશો અને ઉન્નતિ બહુ થશે. જ્ઞાન બે પ્રકારનું છે, એક આધ્યાત્મિક જ્ઞાન, બીજું વ્યવહારિક જ્ઞાન. આધ્યાત્મિક જ્ઞાન એટલે કે ભગવાનની ભક્તિ કરવામાં, ભગવાનમાં વૃત્તિઓ રાખવામાં ખરેખરી ખબર પડે, ધર્મ નિયમ પાળવામાં વગેરે વગેરેમાં ખૂબ ખબર પડે, એ બધું આધ્યાત્મિક જ્ઞાન, ભગવાનમાં જોડાવાનું. બીજું વ્યવહારિક જ્ઞાન છે. વ્યવહારિક જ્ઞાન એટલે કે આ બધો જે વ્યવહાર છે એને ચલાવવાની કળા, સમજણ, અનુભવાત્મક રીત ભાતની પૂરેપૂરી જાણકારી, એ વ્યવહારિક જ્ઞાન છે. વાલા ભક્તો, બે જ્ઞાનની જરૂર છે, સારી પેઠ જરૂર છે. આપણે ત્યાં ઘણાક માણસો ભજનાનંદી છે અને ઘણાક માણસો વ્યવહારાનંદી છે. એને વ્યવહારમાં બહુ મજા આવે, એને ખબર જ બહુ પડે. જ્યારે ઘણાને ભજનમાં બહુ મજા આવે અને એમાં ખબર જ બહુ પડે. પણ આપણે ત્યાં ઘણા માણસો એવા પણ હતા અને છે કે જે આધ્યાત્મિક જ્ઞાનમાં પણ જોરદાર અને વ્યવહારિક જ્ઞાનમાં પણ જરાય ઊણા નહીં. એમ આપણે લઈએ તો ગોપાલ સ્વામી એવા હતા, મુક્તાનંદ સ્વામી પણ એવા હતા, ગુણાતીતાનંદ સ્વામી પણ એવા હતા, ડોહા નિષ્કુળાનંદજી પણ એવા હતા. ભગવાન સ્વામિનારાયણે જેને જેને મોટપ આપીને જેને જેને મોટેરા બનાવીને સત્સંગમાં આગેવાન બનાવ્યા, એમાં તમે જોજો આધ્યાત્મિક જ્ઞાનમાંય કાચું નહીં, વ્યવહારિક જ્ઞાનમાંય કાચું નહીં. ત્યારે ઘણા સાધુ નંદ સંતોમાં પણ ભજનાનંદી હતા, સ્થિતિવાળા, એમાં કોઈ ખામી નહીં. પણ વ્યવહારનું કાર્ય જો એમને હોંપો તો માવા ભગતની જેમ ખબર પડે નહીં અને બહુ તકલીફો પડે. ગોપાલ સ્વામી કહેતા કે આ માવા ભગતની ભક્તિમાં, ધર્મમાં, નિયમમાં કોઈ ખોટ નહીં, પણ બિચારાને વ્યવહાર કરતા નથી આવડતો એને લઈને બહુ અટવાય છે, બહુ મુશ્કેલી થાય છે. આપણા સત્સંગમાં એવા કેટલાય ભાઈઓ ભાઈઓ હરિભગત છે કે એની ભક્તિ જુઓ, એના નિયમ જુઓ, એનું પવિત્રપણું જુઓ, નિર્દોષપણું જુઓ, તો તમે જોઈ રહ્યો એવું સારું, બહુ સારા માણસો, પણ વ્યવહાર કરતા આવડે નહીં ને, એટલે બહુ હેરાન થતા હોય છે, બહુ જ હેરાન થતા, બહુ અટવાતા હોય છે. ભગત તમારે મણી જેવો હોય, પણ આ વ્યવહારની ગૂંચવણીઓને કેમ ઉકેલવી, ના વ્યવહાર કેમ થાય ને કયા માણસને કયું કામ હોપાય ને કયા માણસને કયું કામ ન હોપાય, કેને ઉછી ના દેવાય ને કોને ન દેવાય, કોને અપાઈ ગયા હોય કઈ કળે કઢાય કઢવી લેવાય, બિચારાને કાંઈ ન ખબર પડે, મૂંઝાણ્યા કરે, એને લઈને ભજનમાં સુખ ન આવે. ત્યારે ઘણાય આપણે ત્યાં એવા માણસો છે વ્યવહારમાં એવા હોશિયાર, પણ ભજનમાં જીરો. એને ઓફિસ જ ગમે, ડેરામાં તો ઊભો જ ન રહે, પૂજા એની તો ફટાફટ ઉકલી જાય, અને વ્યવહારમાં રાત દિવસ ઠાકે નહીં. આવા માણસો છે, આ હારું નહીં અને ઓલું હારું નહીં. પણ જો એટલું સમજી રાખીએ કે ભગવાનની કૃપાથી મને ભજનનો રસ છે અને હું ભજનાનંદી માણસ છું, વ્યવહારમાં મને ખબર પડતી નથી, માટે વ્યવહારના કોક ડાયા હોય એની સલાહ લઈને આપણે વ્યવહાર કરવો, એમ ભજનાનંદીઓ સમજીને જાણકારની સલાહ લઈને વ્યવહાર હાંકે તો ઓછો વાંધો આવે, ઓછા આંટવાય. અને જે વ્યવહારમાં જ આનંદ માને છે અને ભજન ભજન એને ગમતું જ નથી, એ માણસ જો એટલું સમજે કે હું વ્યવહારનો રસિયો છું ને વ્યવહારમાં આસક્તિવાળો છું ને, એટલે જ વ્યવહારમાં ભગવાને મને અનેકવિધ બુદ્ધિને, જ્ઞાનને, કળા આપી દીધી છે, ઠીક છે આ બધું, પણ આનાથી જ કાંઈ મારો જીવ ભગવાનમાં જોડાઈ નહીં જાય, ભજન તો મારે ગમે તેથી કરવું જ પડશે, પણ હમણાં તો આ વ્યવહારમાં જ મને મજા આવે છે, ભજનમાં મજા આવતી નથી, તો માટે હમણાં હું મારો આ રજોગુણી સ્વભાવ ટાળવા ખૂબ સંતોની, ભગવાનની, મંદિરની, સંપ્રદાયની, દેવની, આચાર્યની સેવા કરું, અને જે લોકો ભજનાનંદી છે એમને મારી વ્યવહારિક બુદ્ધિના લાભ આપું, એને કાંઈક કામમાં આવું, અને આ રીતે ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો, બધાનો રાજીપો મેળવું, તો આ મારી જે વ્યવહારિક આવડત છે એ લેખે લાગે અને કલ્યાણકારી બને, નહીતર ઊંધું નાખે. એમ એ વ્યવહારિક આવડત વાળો ભજનાનંદી જે પુરુષો છે એને બુદ્ધું નહીં માનીને, એને પોતા કરતાં મોટા માનીને, એનો દાસ થઈને, જો એ પોતે જિંદગીભર એવા એવા ભજનાનંદીઓની સેવા કર્યા કરે ને એ રીતે પોતાની વ્યવહારિકતાનો ઉપયોગ ભજનમાં, આ રીતે સેવારૂપ ભજનમાં ભજનમાં વાપરે, તો એનું કલ્યાણ થઈ જાય. આ બે વાત આ રીતે ભજનાનંદીને વ્યવહારવાળા સમજે તો બહુ સારું. અને ભજનાનંદી હોય તે વ્યવહારિકતા વાળાનો અવગુણ ન લે, એ તમારે ભજન ભજન કરવું નથી, સમજે કે એમને ભગવાને એ શક્તિ ને બળ આપ્યું છે ને એવું અંગ છે તો સારું છે, સારો એમ ભગવાનને રાજી કરો. આમ જો મેળ પાડીએ તો બધાય તરી જઈએ, પણ મુશ્કેલી કાંઈક બીજી જ થાય છે. જો સાંભળો, આપણે સમજતા નથી કે એકબીજાની એકબીજાની જરૂર છે. આધ્યાત્મિક માર્ગમાં પણ વ્યવહારિક જ્ઞાનની જરૂર છે, વ્યવહારિક માર્ગમાં પણ આધ્યાત્મિક જ્ઞાનની જરૂર છે. તે બંને માર્ગ તાણાવાણાની જેમ એકબીજાની સાથે ગૂંથાયેલા છે, નોખા પડે એમ નથી. કોઈ ભલે કહેતા હોય કે આ વ્યવહારિક માર્ગ છે, હાવ ચોખ્ખો નોખો, આમાં ભાઈ જો આમાં બીજું કાંઈ નહીં, આ આધ્યાત્મિક માર્ગ જો આમાં વ્યવહાર નહીં, એ થાય એમ જ નથી. જેમ દેહ અને જીવ એક નાશવંત એક અવિનાશી અરસપરસ ઓતપ્રોત ભળીને રહે છે ત્યારે જ કલ્યાણનું કામ થાય છે. એકલા આત્માથી ઇન્દ્રિય અંતકરણ વગેરેના આત્માથી શું થવાનું? તારે એકલા દેહરૂપ મળદાથી શું થવાનું? નોખા પડે કાંઈ મેળ પડતો નથી. એટલે તો ભગવાન જીવના કલ્યાણ માટે દેહ ઇન્દ્રિય અંતકરણ આપે છે. એકલા આત્માથી જ બધું થઈ જવાનું હોત તો દેહ ઇન્દ્રિય અંતકરણની જરૂર શું હતી? હું કામ આપ્યા? આ દેહ નાશવંત છે, દુઃખરૂપ છે, માયાનો છે, આત્માથી અલગ છે, જુદો છે, સત્ય છે, ચિન્હરૂપ છે, બધી વાત સાચી. પણ એકબીજા ઓતપ્રોત થઈને પછી સમજણીપૂર્વક દેહને પોતે ખોટો માને, પોતાને આત્મા માને એમ માની ધ્યાન ભજનની સેવા કરે તો એ જીવ તરે, બાકી મરે. એમ વ્યવહાર અને આધ્યાત્મિક માર્ગ એકબીજા સાથે ઓતપ્રોત છે. નોખા પાડવા જશો તો મેળ નહીં આવે. હવે આ જીવને નોખો સમજવાની વાત બરાબર છે, પણ નોખો પાડી દેવો હોય તો એને આત્મઘાત કર્યો કહેવાય. સમજ્યા? કોઈને એમ થાય કે આવા નાશવંત દેહમાં રહે એ મૂરખ કહેવાય. લાવો દોડું બાંધો પંખે. કેમ? તો કે જીવને નાશવંત દેહથી મળદાથી નોખો પાડી દો પાડ્યો તો એ ડાયો કહેવાય કે મૂરખ કહેવાય? એમ કોઈ આધ્યાત્મિક માર્ગમાંથી વ્યવહારને નોખો પાડવા મથે, કોઈ વ્યવહાર માર્ગમાંથી આધ્યાત્મિકતાને નોખી પાડવા મથે તો આના જેવો મૂરખ કહેવાય. આ તો બધું સમજવાનું જ છે, નોખું એમ પડે એમ નથી. બેયને એકબીજાની સાથે ગૂંચાયેલા હોવાથી એકબીજાની આવશ્યકતા છે. આધ્યાત્મિક જ્ઞાનના બળવાળા હોય વ્યવહારિક જ્ઞાનનો હંમેશા નિષેધ કરી કર્યો. એક મોટી મુશ્કેલી જે થઈ છે, થાય છે, થવાની છે, ઇતિહાસ કહે છે કે શું આધ્યાત્મિક જ્ઞાનના બળવાળાઓએ વ્યવહારિક જ્ઞાનનો નિષેધ કર્યા કર્યો, અને વ્યવહારિક જ્ઞાનના બળવાળાઓએ આધ્યાત્મિક જ્ઞાનને સ્વીકાર્યું નહીં. હું હવે એ બધાની જરૂર છું, સમજાણો? અમે રાજકોટ જતા હતા, અમારે કામ હતું ને એમાં વચ્ચે ગાડી અમારી ભટકાણી, સમજાણો? બહુ ગઢડાથી દૂર નહોતા ગયા, ખોપાળે નીકળીને જાતા હતા ને ટેમ્પાયર એ ભટકાણી તો ઓલો ઊંધો પડી ગયો. ને પછી તે દી અમારા બ્રહ્મસ્વામી પાર્ષદ હતા, તેની યારે એ ભાઈની આંસળી ભાંગી ગઈ ને દવાખાને મોકલે. ને પછી કીધું કે તમે ત્યાં જાજો ગઢડા, ભાનુસ્વામી નારાયણ પ્રસાદ સ્વામી તે દી સત્તામાંથી હતા, અને વાત કરજો કે આ રીતે થયું છે. પછી ત્યાં ગયા ઓફિસમાં, વાત કરી કે આમાં પોલીસની જરૂર પડશે, પોલીસ કેસ થશે, આ થાય. પછી કીધું સ્વામી આ તમારે હોય પીએસઆઈ કોઈ ઓળખીતા તો વાત કરો. તો કે વાંધો નહીં, આપણા ઓળખીતા છે. પણ એ સંતો એવું જાણે કે આ લોકો જાજા ભજન પરાયણ એમ, અને અમે અહીંયા મોટા સ્થાનમાં વ્યવહારમાં રહ્યા એટલે વ્યવહાર પરાયણ. પછી અમે એને પાસે ગયા, હવે એનો આશરો તો લીધો જ કે ભાઈ આ અમારે કામ પડ્યું છે. પછી અમને થોડીક શિખામણી આપેલી સંતોએ કે હાવ માળા ફેરવે ન હાલે, થોડીક પોલીસ આરે ઓળખાણ રાખવી પડે, થોડીક બે વકીલો આરે મીઠા સંબંધ રાખવા પડે, આ નકરા ખોપાળા અમરી માળા ફેરવા કરો છો, હાવ આધ્યાત્મિકતા ન હાલે, થોડીક વ્યવહારિકતા શીખો. સારી સલાહ આપી. કીધું વાત એ સાચી જ ભાઈ, હવે અમે તો અહીં કોઈને જાણતા નથી. તો કે બધું રાખવું પડે. આ વાત કરું તમને, નથી હાલતું, એકલું નથી હાલતું, જોઈ બધું. પણ વ્યવહારિક જ્ઞાનવાળાએ આધ્યાત્મિક જ્ઞાનને સ્વીકાર્યું નહીં ત્યારે મુશ્કેલી શું આવી? ભારતીય સંસ્કૃતિને લોકો પૂર્ણ રીતે સ્વીકારી શક્યા નહીં. જે રીતે સંપ્રદાયનો વિકાસ કરવો પડે એ રીતે થઈ ન શક્યો. આધ્યાત્મિકતાવાળા જગતને નાશવંત માની વ્યવહાર તરફ ઉદાસી રહ્યા તો તેનાથી જાજા જીવનું ભલું થઈ શક્યું નહીં. જ્યારે વ્યવહારિકતા વાળા આધ્યાત્મિક ધર્મ નિયમને ખોટા માનીને ચાલવા ગયા તો તેને પણ અતિ ભયંકર દુઃખો વેઠવા પડ્યા અને આખિર એનું કલ્યાણ જ થયું નહીં. આ બધી મુશ્કેલીઓ થઈ છે. જો હજી આપણે આ શ્લોકને ન સમજીએ તો હજી એ થવાની. શ્રી હરિએ આ આજ્ઞા કરીને આધ્યાત્મિકતા અને વ્યવહારિકતાને યોગ્ય રીતે જાળવીને સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિને બચાવવાનો અનુપમ ઉપાય આપ્યો છે અને પોતાના આશ્રિતોને કોઈ ગૂંચવણ કે મૂંઝવણ ન આવે ને સુખે પ્રભુ ભક્તિ કરીને આત્મકલ્યાણ સાધી શકે એ આ શ્લોકનું આખું તાત્પર્ય છે. કોને ક્યાં નિમો એટલી જ વાત છે. આપણી સંસ્કૃતિમાં ચાર આશ્રમો અને ચાર વર્ણ છે, તે બધા એકબીજાના પૂરક છે. બોલો, કોઈ એવું સમજી લેતા નહીં કે કોઈ આશ્રમવાળાને બીજા કોઈ આશ્રમવાળાની શું જરૂર છે. ના હાલે, બધા ત્યાગી એમ કે ગ્રસ્ત આશ્રમીની અમારે શું જરૂર છે, તો ખાવું. બોલો, ગ્રસ્ત આશ્રમી એમ કે પૈસા આપણે રળીએ છીએ ને આપણે બાળ બચ્ચાને બધું કરીએ છીએ, ત્યાગાશ્રમી એની આપણે જરૂર શું છે, તો કલ્યાણની વાત કરે કોણ. બોલો, એમ એકબીજા આશ્રમોને એકબીજાની જરૂર છે ચારેયને, માટે એકબીજાના પૂરક થયા. એ જ રીતે ચારેય વર્ણમાં એકબીજાની એકબીજાને જરૂર છે. વાણિયાઓને ખેડૂની જરૂર છે, ખેડૂને વાણિયાની જરૂર છે, એ બેયને ક્ષત્રિયોની જરૂર છે, ક્ષત્રિયોને તૈણીને શુદ્રોની જરૂર છે. કેમ જે એકબીજા હવ હવના કાર્યમાં આખો વ્યવહાર ચલાવે છે, સમાજ ચલાવે છે, એકબીજાના એ પૂરક છે. માટે હાલે નહીં, આ વાત ન સમજે અને હવ હવને સ્વતંત્રપણે પરિપૂર્ણ માને તો કોઈ દી હાલે જ નહીં ગાડું. સમજ્યા? માટે આ બધા આશ્રમો અને બધા વર્ણો એકબીજાના પૂરક છે. આને આની જરૂર પડે, આને આની જરૂર પડે, બધાની જરૂર પડે. અને ભગવાને એ રીતે જ વ્યવસ્થા આપી છે, હવને એ રીતે નિમણૂક કર્યા છે કે તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું, તમારે આ કામ કરવાનું. એમની જ્ઞાતિ, એમનો સ્વભાવ, એમના ગુણ, એમની આવડત, એમની ક્ષમતા, એમની કળા, એ પ્રમાણે એના સમાજમાં કાર્યો વહેંચાણેલા છે અને એ પ્રમાણે એ બધા જો કાર્યો કરે તો સમાજ વ્યવસ્થા એટલી બધી સરસ ચાલે, કોઈને કોઈ તકલીફ ન પડે. પરંતુ તેમાં આધ્યાત્મિકતા અને વ્યવહારિકતાનો જે સમન્વય છે એને આપણે સમજવાની જરૂર છે. શ્રી હરિએ આ શ્લોકની આજ્ઞા દ્વારા તે સમન્વયને નવો ઓપ આપ્યો છે. કેમ જે એમાં જ સર્વતોમુખી સર્વનો વિકાસ છે અને એ વિકાસમાં આલોક પરલોકનું સર્વ સુખ સમાયેલું છે. ભક્તો, આ શ્લોકસ્થ વિવેક જો નિજાશ્રિતોમાં ન ઉતરે તો ઘણી બધી પ્રગતિ રૂંધાય એવું શ્રી હરિને સ્પષ્ટ દેખાતું, તેથી આ આજ્ઞા કરી છે. પ્રમાણમાં લઈએ તો આજ્ઞાવલ્કે સ્મૃતિને મહાભારતમાં લખ્યું છે કે ધર્મ કૃત્યેશુ ધર્મ જ્ઞાનાર્થ કૃત્યેશુ પંડિતાન, સ્ત્રીશુ ક્લિબાન નિયુજિત નીચાન નીચેશુ કર્મશુ. શું? તો કે ધર્મ કાર્યોમાં ધર્મ જાણનારા પુરુષોને મૂકવા, દ્રવ્ય સંપાદન કરવાના કાર્યમાં અર્થના નિષ્ણાત માણસોને મૂકવા, સ્ત્રીઓની સેવામાં નપુંસકોને યોજવા અને નિમ્ન કાર્યોમાં નિમ્ન માણસની યોજના કરવી. કેમ જે નિમ્ન કાર્ય ઉત્તમ માણસને ખરાય નહીં. વળી એમ કહ્યું વિદુરજીએ કે આ દુનિયામાં ત્રણ પ્રકારના માણસો છે, ત્રિવિધા પુરુષા રાજન, ઉત્તમા અધમા મધ્યમા, નિયોજય યથાવતાન ત્રિવિધેશ્વેવ કર્મશુ. સજાનંદ સ્વામી મહારાજ, પૂજ્યપાદ લાલજી મહારાજ, સૌરભ પ્રસાદજી મહારાજ કથામાં ઉપસ્થિત થયા છે. ભાવથી તાલીથી પૂજન કરીએ. આવો જશો. વાલા ભક્તો, વિદુર નીતિમાં એમ કહ્યું કે હે રાજન, ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારના પુરુષો છે. તેમને ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારના કાર્યોમાં જે જેમાં યોગ્ય હોય તેને તેમાં જોડવા, ઉત્તમ મનુષ્યોને ઉત્તમ કાર્યમાં, મધ્યમ મનુષ્યોને મધ્યમ કાર્યમાં અને અધમ મનુષ્યને અધમ કાર્યમાં જોડવા, એમાં એને એ આવડે છે એવામાં, ન આવડતું હોય નહીં મૂકવાના. દરેક મનુષ્યમાં કાંઈ ને કાંઈ ગુણ તો હોય જ, ગુણ ન હોય એવું બને નહીં. જેમ કે કોઈનામાં ખંત હોય, ચીવટ બહુ હોય, કોઈનામાં ચોકસાઈ બહુ હોય, કોઈનામાં વાચાળતા હોય, કોઈનામાં વ્યવહાર કુશળતા હોય, દરેકની આવડત પણ જુદી જુદી હોય. આપણને આ દુનિયામાં અનેક પ્રકારના લોકો સાથે કામ પડે છે અને આપણે કોઈ કાર્ય સંપાદન કરવું હોય તો એમાં અનેક પ્રકારના માણસોની જરૂર પડે. એક મકાન બાંધવું હોય તો એમાં બધાની જરૂર પડે, બોલો, હુતાની જરૂર પડે, કડિયાની જરૂર પડે, પ્લાન બનાવનારની જરૂર પડે, વેપારીઓની માલ ખરીદવાની જરૂર પડે, બધાની જરૂર પડે ત્યારે એ મકાન પૂરું થાય. આપણને આ દુનિયામાં અનેક પ્રકારના લોકો સાથે કામ પડે છે. જો દરેકની આવડતનો વિચાર કરીને જેનામાં જેવો ગુણ હોય તેને તેવું કામ સોંપીએ, એનેથી એવું કામ લઈએ તો જ કાર્ય સારું થાય. હવે જો આ આજ્ઞા પાળીએ તો આપણને ફાયદાઓ શું શું થાય એના ઉપર એક દ્રષ્ટિ નાખીએ છીએ. જે વ્યક્તિ જેવા ગુણે યુક્ત હોય તેને તેવા કામમાં જો જોડવામાં આવે તો પહેલો પ્રથમ તો એને કંટાળોનો આવે, એને કંટાળોનો આવે, કારણ કે એનું ફાવતું કામ છે, એની એને પૂરી બધી ખબર છે, એટલે એને કંટાળોનો આવે. કંટાળોનો આવે ને એટલે થાક ન લાગે. આપણને બધાને થાક એનો જ લાગે છે કંટાળાનો. કંટાળો ન આવે તો થાક ન લાગે, અને થાક ન લાગે ને તો ઉત્સાહ બહુ રહે, અને જો ઉત્સાહ રહે તો કામ બમણું થાય. અને કામ બમણું થાય એટલું નહીં, કામમાં શ્રેષ્ઠતા આવે, કામ સારું બહુ થાય. અને સારું જ થાય એટલું નહીં, તત્કાળ પૂરું થઈ જાય, ટાઈમ ટુ ટાઈમ. આ ફાયદો છે. અને વ્યક્તિમાં રહેલી શક્તિનો પૂરેપૂરો ઉપયોગ થાય એટલે એ વ્યક્તિ પણ નિખરે, એને પોતાને એવો સંતોષ થાય કે હું એક સારું કામ કરી શક્યો અને એ કામ તમે મને હોંપી અને મને બહાર લાવ્યા. જો આ કામ તમે મને હોંપ્યું ન હોત તો મારી આ કળાને કોણ જાણત. મારી શક્તિને બહાર લાવવા અને એ રીતે મને દુનિયા સમક્ષ એક સારા કાર્યકર તરીકે તમે જે મને નિમ્યો, યશ અપાયો, એ બદલ તમે ધન્ય. એમ એ કાર્યકર જરૂર પોતે અહેસાસ માને. અને બીજી વાત એ કે પરસ્પર અથડામણીઓ ન થાય. જો જે માણસ જેવો યોગ્ય હોય એને એવા કાર્યમાં તમે રોકી દો ને તો ત્યાં એની શક્તિનો સમય વપરાવા લાગે એટલે બીજા એરે એ માણસ અથડાય નહીં. એની શક્તિનો પૂરેપૂરો સદુપયોગ થાય, નહીતર એકબીજાની શક્તિ અને સમય એકબીજા સાથે ભટકાણ્યા કરે અને એવું બધું અટવાણ્યા કરે કે પૂછો મત. અને આમ જો કરીએ તો અનેકનું ભલું થાય, ઓટોમેટિક ભલું થાય. આ છે આ આજ્ઞા પાળ્યાનો દેખીતો ફાયદો. હવે એને માટે એક દ્રષ્ટાંત આપું છું. વડોદરામાં મલ્લારાવ નામ કરીને નરેશ હતા, એટલે થોડુંક મારે વિસ્તારથી કહેવું પડશે. શિજી મહારાજને જે સિયાજીરાવ સરકાર મળ્યા ને એ બીજા સિયાજીરાવ સરકાર મળ્યા હતા. રાજા મહારાજાઓમાં એક એવી પરંપરા ચાલી આવે છે કે એના વડવામાં જે કોઈ નામાંકિતને સુરવીરને મોટા થયા હોય ને એનું ને એનું નામ એની પેઢીમાં બીજી ત્રીજી પેઢીએ રાખે, અને બહુ સુરીર હોય તો કદાચ બીજી પેઢીએ એનું એ નામ રાખે, એટલે પછી પહેલા બીજા એમ કહેવાય. હવે આ જે સયાજીરાવ સરકાર મહારાજને મળ્યા એને ત્રણ દીકરા હતા, મોટા ગણપતરાવ, બીજા ખંડેરાવ ને ત્રીજા મલ્લારાવ. પ્રથમ ગણપતરાવને ગાદીએ બેહડા એ 11 વર્ષ રહ્યા. એણે રઘુવીરજી મહારાજને હાથી આપ્યો, ત્યાં નગારું કરાવડાવ્યું હતું, ઘણી સેવા છે. પછી ખંડેરાવ ગાદી આવ્યા, ગણપતરાવ મરી ગયા પછી, એનો જ ભાઈ ખંડેરાવ 14 વર્ષ રહ્યા, એ પણ વયા ગયા. પછી એનો નાનો ભાઈ મલ્લારાવ ગાદી આવ્યા. હવે આ મલ્હારાવ જે હતા ને એની સામે પ્રજાનો બહુ બળવો થયો, કેમ કે એનું આચરણ બરાબર નહોતું અને અંગ્રેજ સરકારના ખંડિયા બની ગયેલા હતા. એટલે અંગ્રેજોએ પછી એને પદ ભ્રષ્ટ કર્યા. ઈસવીસન 1875માં પદ ભ્રષ્ટ કરી મલારાવને એની બે રાણીઓ અને એના છોકરા સહિત મદ્રાસમાં મોકલી દીધા. એટલે વડોદરાની ગાદી ઉપર કોઈ રહ્યું નહીં. ત્યારે સ્વર્ગસ્થ મહારાજા ખંડેરાવની કાર્યકુશળ અને અતિ વિચારવાન મહારાણી જમનાબાઈ હતી. એ જમનાબાઈને ગાયકવાડની પરંપરામાંથી કોઈ એક પુત્રને દત્તક લઈને તમે વડોદરાનો નરેશ બનાવો એમ અંગ્રેજ સરકારે કીધું, કેમ જે રજવાડું એનું હતું. રાણી જમનાબાઈને કીધું કે તમે હવે ગમે તે તમારા વંશમાંથી પરંપરામાંથી કોઈને લાવી અને આ ગાદી હોંપો, આ તમારો દેર હાલ એવો નથી અને અમે કાઢીએ છીએ, તમારું રાજ્ય લઈ નહીં લેતા, કોઈ તમારો નિમો. પછી આ જમનાબાઈએ શું કર્યું, સિયાજી રાવ ગાયકવાડ બીજા એટલે જે શ્રીજી મહારાજને મળ્યા, બીજાના કાકા હતા, એનું નામ પ્રતાપરાય હતું, એના વંશમાંથી આનંદરાવ, સંપતરાવ અને ગોપાળરાવ આ ત્રણ બાળકોને ખાનદેશમાંથી વડોદરા બોલાવ્યા. વડોદરા નરેશ થાપ્પા છે. એટલે રાણીએ મોટા પુત્ર આનંદરાવને પૂછ્યું, હવે એ રાણી ત્રણેની પરીક્ષા લે છે કે વડોદરા નરેશ થવાને લાયક આ ત્રણમાં કોણ છે. કોઈ પણ માણસને કોઈ અધિકાર સોંપવો હોય, કામ સોંપવું હોય, તો તમારે પહેલાં એની પરીક્ષા કરવી જોઈએ, એની ચકાસણી કરવી જોઈએ, એને બધી રીતે જોઈ લેવો જોઈએ કે હું જે કામ સોંપવા જઈ રહ્યો છું આને એ કામ આ ખરેખર શોભાવશે, દીપાવશે, પાર પાડશે. વગર તપાસે જાણે તો દેવાય જ નહીં. આપણે ત્યાં તો શું છે, હા જે બધું તંત્ર હાલે છે એમાં ઘણી વખત બહુ દાંત આવે એવું હોય છે, માફ કરજો. હવે ચકાસે છે એ જોવા જેવું છું, અને એ ચકાસણી તો આમ હાવ નાની એવી જ હોય છે. એને માટે એને કઈ 100 મહિના વગડા મોકલ્યા આમ તેમ એવું કઈ નહીં. આનંદરાવને બોલાવીને જમનાબાઈએ પૂછ્યું, તું શા માટે અહીં આવ્યો વડોદરા ખાનદેશમાંથી? સારા કપડા પહેરવા, ખાવા પીવા, મોજ મજા કરવા. એટલે રાણી એટલી જ વાતમાં એની પરીક્ષા કરી લીધી, ક્યાં તો મોજ શોખ કરે એવો માણસ છે, રાજ સંભાળે એવો નથી, આનું કામ નહીં, સારા કપડા પહેરે રાજ હું સંભાળે, આને રાજ્ય ન હોપાય કેશ. પછી બીજા સંપતરાવને પૂછ્યું કે તું શા માટે એટલા વડોદરા આવ્યો ખાનદેશમાંથી? ત્યારે કે મહેમાનોની સરભરા કરવા. એને જાણ્યું કે આ પ્રધાન પદને લાયક છે પણ રાજા ન કરાય. પછી ત્રીજા નાના પુત્ર ગોપાળરાવને પૂછ્યું કે તું શા માટે આવ્યો? ત્યારે તે કહે, બા સાહેબ વડોદરાનો મહારાજા બનવા આવ્યો છું. એનો વિવેક, એની મીઠી વાણી, એની તેજસ્વીતા જોઈ રાણી જમનાબાઈએ ગોપાળરાવને પાશ કર્યા અને એને દત્તક લીધા અને પછી એનું નામ બદલ્યું, સિયાજીરાવ ત્રીજા નામ પાડ્યું અને અંગ્રેજોને કહ્યું કે આને નિમી દો. તારીખ 17/5/1875ના રોજ મહારાણી જમનાબાઈએ એને રાત તિલક કરી વડોદરા નરેશ બનાવ્યા. અને ત્યારે તેની નાની ઉંમર હોવાથી કાર્યકુશળ એવા માધવરાવને દિવાન તરીકે નિમ્યા અને રજવાડું આંક્યું. અને વાલા ભક્તો, તમને આનંદ થશે કે આણે બહુ વર્ષ રાજ કર્યું અને વડોદરાને જે શૈક્ષણિક ઓપ આપ્યો, એજ્યુકેટેડ નગરી બનાવી, આને બનાવી, બહુ જ શોભાડ્યું. વડોદરાના પ્રખ્યાત મહારાજા સિયાજીરાવ ગાયકવાડ ત્રીજા આ થયા. વચેટને એનો પ્રધાન બનાવ્યો સંપતરાવને, અને ઓલા મોટાને મોજ શોખ કરવા દીધો. રાણીએ યોગ્યતા જોઈને રાજ્ય કાર્ય સોંપ્યું તો વડોદરાનું નામ સર્વત્ર રોશન થયું. આ વાત છે આ શ્લોકની. આજે પણ વડોદરા શિક્ષિત નગરી ગણાય છે. તેથી શ્રી હરિ કહે છે કે જે માણસ જેવા કાર્યને યોગ્ય હોય તે માણસને તેવા કાર્યને વિશે વિચારીને પ્રેરવો. પુરુષોત્તમ પુષ્પમાળા મૂળીના વાઘજી ભગતે લખી છે, એટલો બધો એ રસાળ ગ્રંથ છે બે ભાગમાં. કોઈ પણ ભાઈઓ ભાઈઓ ત્યાગી ગ્રસ્ત સાંખ્યોગી વાંચે તો હાથમાં લે પછી મૂકવાનું મન ન થાય. વાઘજી ભગતને લાખો વંદન કરું કે આવું સુંદર મજાનું પુસ્તક તેઓ પદ્યમાં લખીને દેતા ગયા. એની કાવ્ય કળા હરિલામૃતથી જરાય ઉતરતી ન કહી શકાય એવો સરસ મીઠો ગ્રંથ એને બનાવ્યો છે. એમણે એના ગ્રંથમાં લખ્યું કે શ્રીહરિએ પોતાના જીવનમાં અપનાવીને આપણને જે રીતે વ્યવહાર કરવાની વાત શીખવી છે એ જાણવા જેવી છે. મહારાજે જે પ્રેક્ટિકલી વર્તીને બતાવીને શીખવાડ્યું તે જેમાં જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેને કાર્ય શ્રીજી મહારાજ સોંપતા યોગ્યતા પ્રમાણે જ, અને તેવી મોટેપ આપતા. મોટેપે જરાય ઓછી નહોતા આપતા, યોગ્યતા હોય એટલી મોટેપ આપી જ દેતા, અને નો યોગ્યતા હોય તો મહારાજ ક્યારેય ખોટી મોટેપ કોઈ નહોતા આપતા, બિલકુલ નહીં. તેથી નિત્ય દિવ્ય ને દિવ્ય આનંદની એલી વરસતી હતી સત્સંગમાં. એ લખે છે, શિષ્ય શું કહું વાત અનુપ, જેમ ચક્રવર્તી હોય ભૂપ, ત્યાંના મુખ્યમંત્રીઓ અંગિત રાખે રાજ સમાજ શોભિત, રાજ પંડિત ને કવિરાજ ગુણવાન ગવૈયાનો સાજ, રાજ પંડિત કવિરાજ ગુણવાન ગવૈયાનો સાજ, રાખે લશ્કર રક્ષણ હિત, પાળે પ્રજાને પ્રેમ સહિત, રાજા યોગ્ય અધિકારી માની તેને સત્તા સોંપે છે પોતાની, રૂઢી રીતે ચલવે છે રાજ એવી રીતે પોતે મહારાજ. રાજાઓની રીતને શ્રીજી મહારાજ સાથે સરખાવી કે એવી જ રીતે મહારાજ આ સંપ્રદાયનું આખું રાજ ચલાવતા. અલૌકિક સહિત સમાજ અક્ષરાધિપતિ આવ્યા આજ મહામુક્તો સંગાથે લીધા, અને એમાં કેને કેને શું બનાવ્યા એ હવે લખે છે. કેને યોગના પ્રધાન કીધા, જે લોકો યોગ સાધવામાં કુશળ હતા એમને એ સાધનામાં આગળ વધાર્યા, એમને એ કાર્ય સોંપ્યું. તો ગોપાલ સ્વામી, શતાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, મહાપુરુષદાસજી અને પાર્ષદ મોનજી ભગત વગેરે આ સંપ્રદાયમાં યોગ નિષ્ણાત પુરુષો હતા, જબરા કુંડલીની જાગૃત કરેલા પુરુષો. તો એને એ રીતે મહારાજે ઓપ આપ્યો, એ રીતે એને વિકસાવ્યા, એ રીતે એને શોભાડ્યા, એની શક્તિઓને બહાર લાવ્યા, અને વિશ્વમાં એક પારંગત પુરુષ તરીકે એને પરમાત્માએ સ્થાપ્યા. ક્યાંય એ લોકો એની કળામાં કે એની કુશળતામાં અટવાઈને એ રીતે મહારાજે એને રાખ્યા. કેને કર્યા શીઘ્ર કવિ રાજ સૌને સોંપ્યો જુદો જુદો સાજ. શીઘ્ર કવિ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, આ બધાને મહારાજે પારખી લીધા કે આ કાવ્ય કરવામાં કુશળ થશે. આધારણ સ્વામીને પારખીને મહારાજે કીધું કે ગ્રંથ લખો. 23 વર્ષની ઉંમરે આધારણ સ્વામીએ મહારાજની આજ્ઞાથી ગ્રંથ લખ્યો. બોલો, 23 વર્ષની ઉંમરે સીધી આજ્ઞા કરી. અરે કેટલીક વાર તો એ સંતો પોતે પોતાનામાં શું શક્તિ છે એને જાણતા નહીં હોવાથી એમ કે મહારાજ મારું કામ નહીં. અરે તારું જ કામ છે. નિષ્કવાન સ્વામીને મહારાજે તરત જ સાધુ કરીને આધ્વયના ચોરામાં કહ્યું કે અમડન લખો. નિષ્કવાન સ્વામી કે મહારાજ મારું કામ નહીં. અરે શું કામ નહીં, તમારથી થાહે. અરે પણ કાંઈ ભીડ્યો નથી. મહારાજ કે અમે કહે છીએ ને મથવા માંડો, આવડી જાહે. આવડી ગયું. બોલો કેટલા ગ્રંથો આપ્યા નિષ્કવાન સ્વામીએ, અદભુત ગ્રંથો. એમ મહારાજે જેનામાં જે કાંઈ હતું એને બારું કાઢ્યું, એની શક્તિ એના ગુણ અનુસારે એને કાર્યો આપી, એની જિંદગીનો પૂરો સમય અને પૂરી શક્તિનો સત્સંગ વિકાસની સેવામાં ઉપયોગ કર્યો. આ નાની એવી વાત નથી, કોઈ સમજે તો. કેને જ્ઞાન વિદ્યા ગીરવાણ, કેને જ્ઞાન વૈરાગ્યની ખાણી. જો ગવૈયા હતા એવા પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, આ બધાને ગવૈયા વધારે બનાવ્યા એની કળા જોઈને, એને એ કામ હોય. પંડિત બનાવ્યા ચિંત્યાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ, દીનાનાથ ભટ્ટ, ખયો ખત્રી વગેરે, એને એમાં વધારે આગળ લીધા. જ્ઞાનીમાં ગોપાલ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામીને શિરમોડ બનાવ્યા. વૈરાગ્યમાં નિષ્કળાનંદ સ્વામી, અદભુતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ભાયતમાનંદ સ્વામી વગેરેને ઓપ આપ્યો. બ્રહ્મચારી બ્રહ્મવેતા એને રાખ્યા નિજ સેવામાં, જેને મૂળજી બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, આનંદાનંદ બ્રહ્મચારી, કૃષ્ણાનંદ બ્રહ્મચારી, એને મહારાજે પોતાની સેવામાં રાખ્યા. કેમજે એને યોગ્ય હતા, ખરેખરા જોરદાર. બ્રહ્મવેતામાં સ્વામી રામદાસભાઈ, સ્વરૂપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મોટા અખંડાનંદ સ્વામી વગેરેને એમાં મહારાજે આગળ ઓપ આપ્યો. દીક્ષા પરમહંસની દીધી મહાસમર્થ વચન સિદ્ધિ, કેટલાકને વચન સિદ્ધિ કર્યા. ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામદાસભાઈ, સચ્ચિદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, બધા વચન સિદ્ધ હતા. વળી અંગિત રક્ષણ વાળા રાખ્યા મહારથી સમ પાળા, મહાજોદ્ધા બહુ બળવાન, શ્વેત વસ્ત્રમાં સાધુ સમાન. અંગરક્ષક પાળા રાખ્યા, તે જેવા તેવા ન રાખ્યા, એમાં જે લાયક હતા એને જ મહારાજ હારે રાખતા. પાર્ષદ ભગુજી, રતનજી, બેચર ચાવડા, મિયાજી વગેરે સાંખીયોગી બાઈઓનો સમૂહ જેણે મૂકેલો માયાનો મોહ નહીં અણુએ ઉણે પણ એક એવા મુક્તો લાવેલા અનેક સાંખ્યયોગી બાઈઓ બનાવ્યા. જીવુબા, લાડુબા, રાજબા, ભુજના સુરજબા, ધનબા, સદાબા, કેરાવાળા આ બધાને મહારાજે એ રીતે આગળ લીધા. અને કેટલાકને જ મહારાજ ચોખ્ખી ના પાડી કે તમારે સાંખ જોગી કાંઈ થવું નહીં, સાના વાના પરણી જાઓ. શ્રીજી મહારાજને આવડે એવું કોઈને આવડે? જીવ અનેક ઉદ્ધાર કાજે, સૌને સત્તા સોંપી મહારાજે, કેને પરમહંસ પુનિત, કેને રાખ્યા ગ્રસ્તની રીત. દાદા ખાચરે બહુ કીધું મને સાધુ કરો, મહારાજ એને સાધુ ન કર્યા, એકને બદલે બે પણ આવી. એને ગ્રસ્તની રીતે રાખ્યાના સંપ્રદાયની જે સેવા લીધી એની પાસેથી એ એમને જ આવડે. સુરા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, અજા પટેલ, હરદેશર, પારસી, કુશળ, કુંવરબા વગેરે એમને એ રીતે આ સત્સંગમાં ઓપ આપ્યો, એમનું એ રીતે માન જાળવ્યું, એમને એ રીતે ખીલવા મોટા કર્યા. કેને આપ્યો અબળાનો સાજ સુધારવા સ્ત્રીઓનો સમાજ. કેટલીક મહિલાઓને ભગવાન સ્વામિનારાયણે સત્સંગ પ્રચારક મહિલા તરીકે વિખ્યાત કરી. રાયબા, મીણબા, મોંઘીબા, વડોદરાવાળા, મલઈબા, ઉપલેટાવાળા આ બધાને મહારાજે કહેલું કે તમે વાતું કરજો, સત્સંગ કરાવજો. એટલે એમણે બહુ બહેનોને સત્સંગ કરાવ્યો, એમની શક્તિનો મહારાજે આ રીતે ઉપયોગ કર્યો હતો. ત્યાગી ગ્રહી સમાજ સોતે, પછી કામ ઉપાડ્યું છે પોતે, પછી આવા બધા સાથે ભગવાન સ્વામિનારાયણે ધૂધુ બાજ માર્ગ ચલાવ્યો, એવું મોટું સંપ્રદાયનું કામ ઉપાડ્યું. કેટલાય મંદિરને, કેટલાય શાસ્ત્રને, કેટલું બધું કલ્યાણ માટે કરી નાખ્યું. ખાલી 49 વર્ષ જ રહ્યા તોય આપણને એમ જ લાગે મહારાજ જ નગરી રસોઈયું કરાવીને રાસ લીધા, રંગે રહીમાં જલસા કર્યા, કાંઈ દોડધામ એવું ન લાગે. કેટલું કરીને વૈયાગ્ય ચડે લોહ ચમક અને સંગ મળે સાગરમાં જેમ ગંગ, બળે દીપક સંગ પતંગ, ભળે સાકર પય પ્રસંગ, એવો સજો સમાજ તમામ ઉપાડ્યું છે ભગીરથ કામ. જીવ અનેક ઉધરે જેમ વાલે વેગે વિચાર્યું છે એમ. વાલા ભક્તો, આ જ પરંપરાના આપણે છીએ. અને એક વાત કહેતા મને આનંદ થાય છે કે શ્રીજી મહારાજે જે સિસ્ટમ ને રીતભાત બતાવી હતી એ પરંપરા આપણા સંપ્રદાયમાં પણ મહારાજ ધામમાં ગયા પછી 3 પેઢી સુધી વ્યવસ્થિત ચાલી. અકબંધ કેવી રીતે પરંપરા અને વ્યવસ્થા આપણી હતી તો સૌને શિરમોળ આચાર્ય મહારાજ અને એને સમકક્ષ સદગુરુ અને નિમાતા. સમકક્ષ આચાર્યશ્રીની કાંઈ ભૂલ થતી હોય તો સદગુરુ અવશ્ય એને ટોકે રોકે, અને આચાર્યશ્રીએ સદગુરુ કે એટલે માનવું જ પડે, માનવું. એવી રીતની એક વ્યવસ્થા મહારાજે કરી હતી. વયોવૃદ્ધ પીઠ એવા મોટા સદગુરુઓ સંપ્રદાયમાં હતા, અને સદગુરુ પદ એને જ કહેવાતું કે જે આચાર્ય પદ સાથે ક્ષમતા ધરાવે. અને આચાર્ય મહારાજને પણ સલાહ જોતી હોય તો એની પાસે લે અને મળે, આ સિસ્ટમ હતી. પછી કાળે કરીને એ સિસ્ટમ હાવ નાશ થઈ ગઈ. ગમે એને સદગુરુ બનાવ્યા, લાગડ સદગુરુ થઈ ગયા. જેને જોઈને દાંત કાઢવાનું મન થાય એ સદગુરુ. એટલે જે આખું સદગુરુનું વજન હતું એ સત્યાનાશ થઈ ગયો. આચાર્ય અને સદગુરુ જે એકબીજાની સાથે એકબીજાની મર્યાદાની જાળવણીમાં બરાબર હતા, એકબીજાથી એકબીજા પ્રભાવિત હતા, એ વાત હાવ નાશ થઈ ગઈ. એટલે આચાર્ય મહારાજશ્રીને કોઈ સદગુરુનું વજન ન પડે એ રીતના બધા સદગુરુ બહુ થઈ ગયા, એટલે એક મુશ્કેલી થઈ ગઈ. પછી સાંભળજો, આચાર્ય અને સદગુરુ પદ સમકક્ષ હતું અને પછી મહંત પદ હતું. જે તે મંદિરના મહંત, એનું વજન બાકીના બધા ત્યાગી ઉપર પડતું. અને મહંત પછી એક પદવી હતી ખુરશીવાળાની, એને ખુરશીવાળા કહેતા, એટલે કથાકાર. જ્યારે સમયા ઉત્સવ મોટા ધામમાં હોય ત્યારે એને ખુરશી નાખવામાં આવતી, ભણેલા હોય અને વાચાળ હોય અને કથા વાર્તાની રમઝટ બોલાવતા, એનું વજન પણ મહંત પછી ગણાતું. અને પછી આવતા કોઠારી, એ હરિભગત હતા કે પાર્ષદ હતા, એ કોઠારીનો નંબર આટલે આવતો. અને પછી પૂજારી, અને પછી બધા સંતો, અને પછી સરકારી પાળા, અને પછી સાધુડિયા પાળા, આ રીતે એકબીજાની ઉપર ભાર હતો, એકબીજા સાથે એકબીજા જોડાયેલા હતા ને વજન હતું. એ ત્રણ પેઢી સુધી આ રીતે ચાલ્યું. પછી કાળે કરીને આ બધી મહારાજે ચલાવેલી રીત ભાઈ તને નિમણૂંક અને એકબીજાથી એકબીજાએ દબાઈ એવું જે સુંદર ગૂંચવીને ગોઠવેલું હતું એ બધું તૂટી ગયું, વિખાઈ ગયું. વાલા ભક્તો, આ જ્યારે ગોઠવેલું હતું ત્યારે એટલે જ લાંબા કાળ સુધી સંપ્રદાયનો એક પણ કેસ કોર્ટમાં ન ગયો. એનું કારણ શ્રીજી મહારાજે સ્થાપેલી આ સુંદર સિસ્ટમ એને લઈને એવો કોઈ પ્રશ્ન જ નહોતો થતો, થતો તો ત્યાં ત્યાં ઉકલી જતો, કોર્ટમાં જવું નહોતું પડ્યું વર્ષો સુધી. પણ આ બધી મર્યાદાઓ ને બધી આ રીતની નિમણૂંકો વ્યવસ્થાઓ તૂટી ગઈ. પછી સંપ્રદાય કોર્ટે ચડ્યો, ત્યાંથી વ્યવસ્થાની નિમણૂક લેવા માંડ્યા, પછીનું હક ન થયું. હવે વાલા ભક્તો, આ આજ્ઞા ન પાળે તો શું નુકસાન થાય એ વિશે વાત છે, પણ કાલ લેજો હાલો ને આપણે ક્યાં ત્યાં બગડી ગયું. તો અત્યારે આપણે જે ગોમતી જવાનું છે, લાલજી મહારાજના આશીર્વાદ લેવાના છે, એને માટે કથા અહીંયા રોકાવી દઉં છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની જય.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા વડતાલ મંદિરમાં ઉપસ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવના સાનિધ્યમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન સંપ્રદાયના વિદ્વાન સંત જ્ઞાન જીવનદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત આગેવાન સંતોમાં નવતમ સ્વામી, દેવસ્વામી વગેરે સૌ વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સૌ સંતો, તેમજ ઉપસ્થિત સૌ વાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા વડતાલના સભા મંડપમાં આપણે હરિચેતામૃત સાગર કથા આપણે સંપ્રદાયના વિદ્વાન સંતના મુખે આપણે સાંભળીએ છીએ, એ ખૂબ જ મોટી વાત છે. હરિચેતામૃત સાગર ગ્રંથના લેખક આદરાનંદ સ્વામી એ ભગવાનને કેવલ રાજી કરવા માટે તેમજ સંપ્રદાયનું આપણું ગૌરવ વધારવા માટે 1,00,000 ઉપર ચોપાઈથી આ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથની અંદર આપણા સંપ્રદાયને લગિત બધા નિયમ બધી વસ્તુ લખેલી છે, તેમજ આપણો સંપ્રદાયનો ગૌરવ કેવી રીતના વધે, ભગવાને જે જે જગ્યાએ જે જે પ્રસંગ કર્યા હોય એ બધું આમાં લખેલું છે. આ ગ્રંથ હિન્દીમાં લખેલું છે અને આપણા સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ છે. વાલા ભક્તો, છેલ્લા ઘણા સમયથી આપણા વક્તાશ્રી અખંડ નિયમિત કથા કરે છે, જેના કારણે દેશ દેશના ભક્તો ખૂબ જ રાજી છે એમની કથા સાંભળીને. સ્વામીજીએ ખૂબ જ સરસ રીતના સત્સંગ સમજાવ્યો છે કથામાં. અદ્ભુત આદરણ સ્વામીએ કથામાં એવું કહ્યું છે કે જેમ મનુષ્યને જળ અને અન્ન વગર ના ચાલે, એવી રીતના સત્સંગ વગર ના ચાલે, જ્યારે એવું માણસ એવું વિચારે ત્યારે એ કલ્યાણનો અધિકારી બને છે. સ્વામીએ એવું પણ કીધું છે કે કીચડમાં કપડાં ધોવાથી જો અગર કપડાં ઉજળા થાય અને સત્સંગમાં આવ્યા વગર કલ્યાણ થાય એવું જે વિચારે એ કલ્યાણનો અધિકારી છે. માટે વાલા ભક્તો, આટલો સુંદર મજાનો ગ્રંથ છે, આપણે આવા વિદ્વાન સંતના મુખે આપણે સાંભળીએ છીએ એ આપણા જીવનનો ખૂબ જ મોટો ભાગ્ય છે. અત્યારે આપ સૌની વચ્ચે એને ખૂબ જ આનંદ થાય છે. મહારાષ્ટ્રી વિદેશની યાત્રામાં હોવાના કારણે આવી નથી શક્યા, માટે અમે આવ્યા છીએ અને એમને આપ સૌને જય સ્વામિનારાયણ પણ પાઠવ્યા છે. અંતમાં હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ભગવાન આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે, ખૂબ શ્રેય કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.